એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આમ જુઓ તો બિઝનેસ જગતમાં થોડું અનોખું છે.
હા, બિલકુલ.
બેન હોરોવિડ્સનું પુસ્તક ધ હાર્ડ થિંગ્સ અબાઉટ હાર્ડ થિંગ્સ 2014માં આવ્યું હતું, અને એની ખાસ વાત એ છે કે એ સફળતાની ખાલી ગુલાબી વાતો નથી કરતું.
ના, જરાય નહીં. એ તો ઉદ્યોગ સાહસિકતાની જે કઠોર વાસ્તવિકતાઓ છે ને, જે સંઘર્ષ છે, મુશ્કેલ નિર્ણયો છે, એની એકદમ પ્રામાણિક વાત કરે છે. અને બેન હોરોવિડ્સ પોતે આ બધું જીવ્યા છે. એ ખાલી લેખક નથી, એ અમેરિકાના ખૂબ સફળ ઉદ્યોગ સાહસિક છે, રોકાણકાર છે.
અને પેલી જાણીતી ફર્મ A16Z એન્ડરસન હોરોવિડ્સ એના સહસ્થાપક પણ છે, ખરું ને?
બરાબર. સિલિકોન વેલીની ટોચની વેન્ચર કેપિટલ ફર્મ્સમાંની એક, જે નવા ટેક સ્ટાર્ટઅપ્સને પૈસા આપે છે, માર્ગદર્શન આપે છે. પણ આ બધી સફળતા પહેલા,
હા, એ પહેલા શું હતું?
એ પહેલા એમની કંપનીઓ હતી લાઉડ ક્લાઉડ, ઓપ્સવેર, અને લગભગ ડૂબી જવાની હાલતમાં હતી. એમાંથી એમણે બહાર લાવ્યા, એ કહાણી છે આ પુસ્તકમાં.
તો પછી સવાલ એ થાય કે અત્યારે જ્યારે બધે આમ ફટાફટ સફળતાની જ વાતો ચાલે છે, ત્યારે આ સંઘર્ષ ને નિષ્ફળતાની વાત શા માટે કરવી? એનું શું મહત્વ?
મહત્વ છે કારણ કે આ સાચી વાત છે, રિયાલિટી છે. નેતૃત્વની ખરી કસોટી તો ત્યારે જ થાય જ્યારે બધું બરાબર ના ચાલતું હોય,
જ્યારે કોઈ સહેલો જવાબ ના દેખાતો હોય.
બિલકુલ. આ પુસ્તક એવા સમય માટે છે જ્યારે લાગે કે હવે શું કરું. ચાલો જોઈએ એમની સફર.
શરૂઆત કરીએ એમના બાળપણથી. જન્મ લંડનમાં, પણ ઉછેર તો અમેરિકામાં થયો. અને એમના પિતા ડેવિડ હોરોવિડ્સ એ પોતે જાણીતા લેખક અને વિચારક હતા.
હા, અને એમના પિતાના જીવનમાં એક મોટો વૈચારિક બદલાવ આવેલો. એમને કારણે એમના પરિવારને ઘણું સહન પણ કરવું પડ્યું હતું. આ બધું બેન હોરોવિડ્સે નાનપણથી જોયું.
એટલે ઘરમાં બૌદ્ધિક ચર્ચાઓ, દલીલો, એ બધું સામાન્ય હશે.
ચોક્કસ. અને એમાંથી એ શીખ્યા કે સત્ય માટે, પોતાના સિદ્ધાંતો માટે ઊભા રહેવું હોય તો કિંમત ચૂકવવી પડે છે. એમને બૌદ્ધિક પ્રામાણિકતા અને અપ્રિય સત્ય બોલવાની હિંમત વારસામાં મળી, એમ કહી શકાય.
શિક્ષણમાં એમણે પહેલાં કમ્પ્યુટર સાયન્સ કર્યું UCLA માંથી. ટેકનોલોજી ગમતી હતી.
હા, પણ ખાલી ટેકનોલોજી નહીં, એ ટેકનોલોજી માણસો પર, સમાજ પર શું અસર કરે છે એમાં પણ એમને બહુ રસ હતો.
અને પછી એમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી MBA કર્યું.
બરાબર. એટલે ટેકનોલોજીની સમજ તો હતી જ, પણ હવે બિઝનેસ સ્ટ્રેટેજી અને ખાસ તો માણસોને સમજવાની, માનવ વ્યવહારની જટિલતા સમજવાની દૃષ્ટિ પણ કેળવાઈ. આ બંનેનું મિશ્રણ એ એમના નેતૃત્વમાં બહુ કામ આવ્યું.
કારકિર્દીની શરૂઆત સિલિકોન વેલીમાં,
સિલિકોન ગ્રાફિક્સ, નેટસ્કેપ જેવી કંપનીઓમાં.
હા, અને નેટસ્કેપમાં જ એમની મુલાકાત માર્ક એન્ડરસન સાથે થઈ, જે એમના પછીથી બિઝનેસ પાર્ટનર બન્યા.
અને પછી 1999માં જ્યારે પેલો ઇન્ટરનેટનો બૂમ હતો, ત્યારે એમણે લાઉડ ક્લાઉડની સ્થાપના કરી. હા, માર્ક એન્ડરસન અને બીજાઓ સાથે મળીને એ ક્લાઉડ કમ્પ્યુટિંગનો શરૂઆતનો આઈડિયા હતો. આમ જુઓ તો ક્રાંતિકારી વિચાર.
પૈસા પણ સારા મળ્યા, IPO પણ આવ્યો. પણ પછી
આવ્યું પેલું વાવાઝોડું, .com crash 2000-2001. આખી સિલિકોન વેલી હજમચી ગઈ, અને લાઉડ ક્લાઉડ માટે તો આ અસ્તિત્વનો સવાલ બની ગયો.
મતલબ કંપની બંધ થવાની નોબત આવી ગઈ.
બિલકુલ. એમના મોટાભાગના ગ્રાહકો કોણ હતા? બીજા .com સ્ટાર્ટઅપ્સ. એ બધા રાતોરાત દેવાળું ફૂકી ગયા, એટલે લાઉડ ક્લાઉડની આવક લગભગ ઝીરો, દેવું માથે.
ઓહ બાપરે.
આ સમયને જ હોરોવિડ્સ ધ સ્ટ્રગલ કહે છે, સંઘર્ષ. અહીંથી એમની ખરી કસોટી શરૂ થઈ.
આમાંથી બહાર કઈ રીતે આવ્યા? એમણે શું કર્યું?
એમણે એક અત્યંત મુશ્કેલ અને જોખમી નિર્ણય લીધો. લાઉડ ક્લાઉડનો જે મુખ્ય ધંધો હતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસનો, એ એમણે EDS નામની એક મોટી કંપનીને વેચી દીધો.
આખો બિઝનેસ જ વેચી દીધો?
હા, મોટો ભાગ. અને કંપનીનું નામ બદલીને ઓપ્સવેર રાખ્યું. હવે ફોકસ ફક્ત સોફ્ટવેર પર. આ એક જબરજસ્ત મોટો પીવોટ હતો.
અને આની અસર કર્મચારીઓ પર શું પડી હશે?
બહુ જ ખરાબ. સેંકડો લોકોને કાઢવા પડ્યા, જેમણે રાત દિવસ કામ કર્યું હતું. બાકીનાનું મનોબળ ટકાવી રાખવું, એમને નવી દિશામાં વિશ્વાસ અપાવવો, એ ખૂબ અઘરું હતું. હોરોવિડ્સ કહે છે ને, આ યુદ્ધ સમયના CEO જેવી ભૂમિકા હતી.
પણ આ દાવ સફળ થયો ખરું ને?
હા, આખરે સફળ થયો. ઓપ્સવેર ડેટા સેન્ટર ઓટોમેશન સોફ્ટવેરમાં લીડર બની અને 2007માં એચપીએ ઓપ્સવેરને ખરીદી લીધી.
કેટલામાં?
1.6 બિલિયન ડોલરમાં.
શું વાત છે! એટલે રાખમાંથી બેઠા થયા જેવું.
બરાબર, ફોનિક્સ પક્ષીની જેમ. આ સફળતા પછી એ ચાહે તો આરામ કરી શક્યા હોત, પણ ના.
એમણે અને માર્ક એન્ડ્રીસને પેલી ફર્મ શરૂ કરી, A16Z.
હા, અને એમનો ઉદ્દેશ ખાલી પૈસા રોકવાનો નહોતો. એમને પોતાના અનુભવો, ખાસ કરીને જે આ મુશ્કેલ સમયના અનુભવો હતા, એનો ઉપયોગ કરીને નવા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવી હતી. સાચું માર્ગદર્શન આપવું હતું.
અને આ બધા અનુભવોનો નિચોડ એટલે આ પુસ્તક.
બિલકુલ, ધ હાર્ડ થિંગ અબાઉટ હાર્ડ થિંગ્સ.
આખી સફર જોતા એવું લાગે છે કે હોરોવિટ્ઝ માટે નેતૃત્વ એ કોઈ ક્લાસરૂમની થિયરી નથી.
ના, જરાય નહીં. એ તો જીવનનો અનુભવ છે. એમની મૂળ ફિલોસોફી શું છે? એ છે ક્રૂર વાસ્તવવાદ, રિયાલિટીનો સ્વીકાર.
એટલે કે જે છે, જેવું છે, એને પહેલા સ્વીકારો.
હા, અને સ્વીકારો કે ઉદ્યોગ સાહસિકતામાં સંઘર્ષ, પેલું ધ સ્ટ્રગલ, એ આવશે જ. એ અનિવાર્ય છે. જો તમે કંઈક મોટું કરવા નીકળ્યા છો તો મુશ્કેલીઓ આવશે, એનાથી ડરવાનું નથી.
એ તો પ્રક્રિયાનો ભાગ છે.
બરાબર, એ નિષ્ફળતા નથી, એ પ્રગતિની નિશાની છે. અને આવા સંઘર્ષના સમયે જ લીડરની સાચી કસોટી થાય.
એમના મતે સૌથી અઘરા અને મહત્વના નિર્ણયો કયા?
કયા?
એવા નિર્ણયો જ્યારે કોઈ સાચો જવાબ દેખાતો જ ન હોય, જ્યારે બધા રસ્તા ખરાબ લાગતા હોય, ત્યારે પણ અધૂરી માહિતી સાથે હિંમત કરીને નિર્ણય લેવો અને એની જવાબદારી લેવી, એ છે નેતૃત્વ.
અનિશ્ચિતતામાં રસ્તો કાઢવો.
હા,
અને આ બધામાં માણસોનું શું? નિર્ણયોની અસર તો માણસો પર થાય છે.
એ મુદ્દો એમના માટે બહુ મહત્વનો છે. એ સ્વીકારે છે કે છટણી જેવા નિર્ણયો પીડાદાયક છે. એનાથી થતો જે માનસિક બોજ છે, જે એકલતા છે, એ નેતાએ ઉઠાવવો જ પડે.
એનાથી ભાગી ના શકાય.
ના, પણ એને પ્રામાણિકતાથી હેન્ડલ કરવો પડે. કર્મચારીઓ સાથે ખુલ્લીને વાત કરવી પડે, ભલે સત્ય કડવું હોય. પારદર્શિતા બહુ જ જરૂરી છે.
આટલી બધી મુશ્કેલીઓ આવી તો એમને ટકી રહેવાની પ્રેરણા ક્યાંથી મળી? શું હતું એમના મનમાં?
મને લાગે છે એક તો જવાબદારીની ભાવના, લોકો પ્રત્યેની, કર્મચારીઓ, રોકાણકારો, એમના પ્રત્યેની કમિટમેન્ટ.
સાચી વાત. બીજું, નેતૃત્વ પોતે શું છે એ સમજવાની એક જિજ્ઞાસા. અને ત્રીજું, કંઈક અર્થપૂર્ણ બનાવવાની ઈચ્છા. એમનો એપ્રોચ કેવો હતો? એને કદાચ ઓપરેશનલ સ્ટોઇસિઝમ કહી શકાય.
ઓપરેશનલ સ્ટોઇસિઝમ એટલે શું?
એટલે કે પરિસ્થિતિ જેવી છે એને સ્વીકારો, જે તમારા હાથમાં છે એના પર ધ્યાન આપો, ખોટા ભાવુક થયા વગર સંતુલન રાખીને સમસ્યાનો સામનો કરો.
રસપ્રદ. ચાલો હવે થોડું વધુ ઊંટા ઉતરીએ. એમના જીવનમાં એવા કયા ત્રણ મોટા વળાંક આવ્યા જેણે બધું બદલી નાખ્યું?
ચોક્કસ. પહેલો અને કદાચ સૌથી મોટો ઝટકો તો પેલો .com ક્રેશ 2002-2003 જ હતો. આઈપીઓ આવ્યો અને તરત જ આ સંકટ.
હા, આપણે વાત કરી એમ.
કંપનીના લગભગ 80% ગ્રાહકો ગયા. પૈસા ખતમ, દેવું વધી ગયું, કંપની બસ બંધ થવાની જ તૈયારીમાં. આ અનુભવે શીખવ્યું કે બજારની તાકાત કેટલી જબરદસ્ત હોય છે. ગમે તેવો પ્લાન ધ્વસ્ત થઈ શકે.
ટકી રહેવા માટે શું કરવું પડ્યું?
ટકી રહેવા માટે ખાલી ખર્ચ ઘટાડવો પૂરતો નહોતો, મૂળભૂત રીતે કંપનીને જ બદલવી પડી.
અને એ જ બીજો વળાંક હતો, પેલું ઈડીએસને બિઝનેસ વેચવાનો અને ઓપ્સવેર બનવાનો નિર્ણય 2002.
બરાબર. આ બહુ મોટો નિર્ણય હતો, કારણ કે એ એક રીતે પોતાની મૂળ યોજનાની નિષ્ફળતા સ્વીકારવા જેવું હતું. કંપનીનો મોટો હિસ્સો, મોટાભાગના કર્મચારીઓ, એ બધું જવા દેવાનું.
અને ભવિષ્ય શેના પર? એક નાના સોફ્ટવેર પર.
હા, જે એમણે અંદર જ બનાવ્યું હતું, એના પર દાવ લગાવવાનો હતો. અને આ નિર્ણય લેતી વખતે એમને જે એકલતા લાગી હશે કે આખરે બધી જવાબદારી મારી જ છે, એ એમના પુસ્તકનો મુખ્ય ભાવ છે.
નિર્ણય ભારે હતો પણ કંપની બચી ગઈ.
હા, બચી ગઈ, પણ કિંમત ચૂકવીને. હવે ત્રીજો વળાંક, એ થોડો અલગ હતો.
કઈ રીતે?
એ આંતરિક મેનેજમેન્ટ કટોકટી 2003-2004 હતી ઓપ્સવેરમાં. હવે કંપની થોડી સ્થિર થઈ હતી, પણ અંદરથી જ સમસ્યાઓ શરૂ થઈ.
અંદરથી એટલે?
એમના જ કેટલાક સિનિયર માણસોએ એમના નેતૃત્વ પર, કંપનીની દિશા પર સવાલો ઉઠાવ્યા. હવે લડાઈ બહારના દુશ્મન સાથે નહોતી, પોતાના જ ઘરમાં હતી.
ઓહ, એ તો વધુ અઘરું.
હા, આના કારણે હોરોવિડ્સને પોતાની લીડરશિપ સ્ટાઇલ વિશે ફરીથી વિચારવું પડ્યું. એમને સમજાયું કે ટીમની વાત સાંભળવી, વધુ પારદર્શક બનવું અને જરૂર પડે તો ભૂલ સ્વીકારવી એ પણ એટલું જ જરૂરી છે. આ અનુભવે એમને વધુ સારા લીડર બનાવ્યા.
ખરેખર આ ત્રણ અનુભવો, બહારનો આઘાત, સ્ટ્રેટેજીમાં ફેરફાર અને અંદરનો સંઘર્ષ, આ તો જાણે નેતૃત્વના પાઠનો આખો કોર્સ જ છે.
સાચી વાત છે.
તો આ બધી વાતોમાંથી આપણે બધા સામાન્ય લોકો શું શીખી શકીએ? આજના સમયમાં આનું શું મહત્વ છે?
ઘણું બધું શીખી શકીએ. પહેલું તો એ કે સંઘર્ષ એ નોર્મલ છે. જીવનમાં કે કામમાં કંઈ મોટું કરશો તો મુશ્કેલી આવશે જ. એને નિષ્ફળતા ના ગણો, એ તો વિકાસની નિશાની છે. બીજું, અઘરા નિર્ણયો લેવા પડશે. ક્યારેક કોઈ સારો વિકલ્પ નહીં હોય, ત્યારે હિંમત બતાવવી પડશે અને જવાબદારી લેવી પડશે.
અને ત્રીજું, પ્રામાણિકતા, ખાસ કરીને મુશ્કેલ સમયમાં. સાચું બોલો, લોકો સમજી શકે છે. ખોટું બોલવાથી કે છુપાવવાથી વિશ્વાસ તૂટે છે.
બિલકુલ. અને ચોથું, જવાબદારી લેતા શીખો, દોષ બીજા પર ના નાખો. અને પાંચમું, રિઝિલિયન્સ, એટલે કે પડીને ઊભા થવાની ક્ષમતા, એ કેળવવી પડે.
આજના જમાનામાં આ બધું કેટલું લાગુ પડે છે. દુનિયા તો બહુ ઝડપથી બદલાય છે.
મને તો લાગે છે કે આજે આ બધું પહેલા કરતા પણ વધુ જરૂરી છે. જુઓ ને, કેટલી અનિશ્ચિતતા છે ચારે બાજુ, આર્થિક, ટેકનોલોજીમાં.
હા, ક્યારે શું થાય કંઈ કહેવાય નહીં.
બરાબર. તો આવા સમયમાં હોરોવિડ્સ જેવા નેતૃત્વની જરૂર છે, જે રિયાલિટીનો સામનો કરે, અઘરા નિર્ણય લે, સાચું બોલે અને હાર ના માને. બિઝનેસ હોય કે પર્સનલ લાઈફ, આ ગુણો હવે બહુ મહત્વના છે.
ખૂબ સરસ. આખી ચર્ચાના અંતે જો સાંભળનારાઓ માટે ત્રણ મુખ્ય સંદેશ આપવા હોય, ત્રણ વાતો જે એમને યાદ રહી જાય, તો એ કઈ હોઈ શકે?
ચોક્કસ. ત્રણ મુખ્ય મુદ્દા આ રીતે કહી શકાય. પહેલું, ભાવનાત્મક આંતરદૃષ્ટિ. જો તમે લીડર છો તો એકલતા અને માનસિક બોજ આવશે. એ નબળાઈ નથી, એ જવાબદારીની નિશાની છે. એ સ્વીકારો અને એને મેનેજ કરતા શીખો.
બીજું,
બૌદ્ધિક આંતરદૃષ્ટિ. કોઈ રેડીમેડ ફોર્મ્યુલા હંમેશા કામ નથી કરતી, ખાસ કરીને જ્યારે બધું ખોટું થઈ રહ્યું હોય, ત્યારે નિયમો કરતાં વધુ મહત્વનું છે. તમારું જજમેન્ટ, તમારી હિંમત અને અનિશ્ચિતતામાં પણ નિર્ણય લેવાની ક્ષમતા. ક્યારેક નવા નિયમો બનાવવા પડે છે.
અને ત્રીજું, સાર્વત્રિક સત્ય જેવું.
હા, સાર્વત્રિક આંતરદૃષ્ટિ. જીવનમાં કંઈ પણ કિંમતી મેળવવું હોય તો સંઘર્ષ કરવો પડશે. મુશ્કેલીઓ એ રસ્તાના ખાડા નથી, એ રસ્તો જ છે. સફળતા એટલે સમસ્યા વગરનું જીવન નહીં, પણ સમસ્યાઓનો સામનો કરવાની અને એને પાર કરવાની ક્ષમતા. પેલું ધ સ્ટ્રગલ છે ને, એ જ ગ્રોથ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.